সম্ভাবভীতি ভেদনম সুখ সম্পদ করুণা নিকেতনম ব্রত দান তপ ক্রিয়া ফলম সহজানন্দ গুরু হজে পুরুষোত্তমায় নমো নমঃ শ্রী ঘনশ্যামায় নমো নমঃ শ্রী হরি কৃষ্ণায় নমো নমঃ। বলো স্বামী নারায়ণ
ভগবান কী জয়।
গুরুজি সবারনা চিন্তনমাં એક કાલે વાત કરી હતી કે આ જીવને પાછળ જ્યારે સેવકો વધે એને માનનારા મોટપ આપનારા વધે ત્યારે એ જેની પાસે દાસ થઈને રહ્યો હોય આજ દિવસ સુધી સેવક થઈને રહ્યો હોય અને આ બધું મળ્યું હોય એની જ પાસે દાસત્વ ઓછું થઈ જાય છે, એ જે ઓછું થાય છે એની એના જીવનમાં બહુ જ મોટી ખોટ આવે છે અને એ જ એની અપાત્રતાની સાબિતી છે। જો ગમે એટલું મળે તો પણ એમાં લેવાય જ નહીં અને જેની પાસે દાસ રહેવું જરૂરી છે એ દિવસે અને દિવસે દાસત્વ વધતું જ જાય તો એ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જેવો મુક્ત બને છે અને એ જ ખરેખર મોટપને પાત્ર છે।
ગુરુજી કે ભગવાનનો જે આધાર રહે એ સાચું દાસપણું આવ્યું કહેવાય।
કાલ ગુરુજી રાજાના વર્તન ઉપરથી વાત કરી કે છત્ર સમર ઢોળાતા હોય એને બીજાને છત્ર સમર ઢોળવા દાસ થાવું એ બહુ અઘરું કામ છે।
ગુરુજી કે જે એવી રીતે દાસપણે રહેતા હોય અને સ્વામિત્વ ન ભોગવતા હોય એને કોઈ દિવસ નાના ન માનવા।
ગુરુજી કે જેમ જેમ સ્વામિત્વપણું આવે તેમ તેમ કંગાલને દાસપણું રહે એ જ મોક્ષનો અધિકારી છે।
ગઈકાલે વાત આવી હતી ગુરુજી કે સ્વામિત્વ રૂપી જે ઝેર છોડવા ન દે તે જ દાસપણે આ સત્સંગમાં રહી શકે છે।
ગુરુજી કે આપણે વૃત્તિનો યોગ શું કરીએ છીએ એના આધારે આપણે કેવા બનશો અને શું પ્રાપ્તિ થશે એ નક્કી કરી શકાય છે।
કાલ ગુરુજી વાત કરી કે જેનામાં દાસપણું ન હોય અને તે આખા બ્રહ્માંડનો સ્વામિત્વપણું કરતો હોય તો પણ એ દાસપણે આગળ તૂટશે।
ગુરુજી એ કે વૃત્તિ છે એ જ્ઞાન છે એ આત્મા છે એને પિંડ બ્રહ્માંડમાં રાખીએ તો એનો અનુભવ થાય એનું દર્શન થાય અને જો ભગવાનમાં રાખીએ તો ભગવાનનો અનુભવ થાય અને ભગવાનનું સુખ આવે।
ગુરુજી કે જેના દાસ રહેવાથી સ્વામિત્વ પ્રાપ્ત થયું હોય તો જેનાથી જે ગુણો એ આવ્યા છે એને જ એ ભૂલી જાય પછી એનું બધું જાય છે, દાસત્વ પણ જાય છે અને મોક્ષના માર્ગમાંથી પડી જાય છે।
ગુરુજી કે જીવને અહમ મૂકવું ગમતું નથી પણ અહમ રૂપી દિવાલ તોડ્યા સિવાય ભગવાન પકડાતા નથી।
ગુરુજી કહે કે દાસત્વ અને વૃત્તિ એ બેનું જો સાવધાની રાખે ને એ બેને જો યુઝ કરે વ્યવસ્થિત તો કે જીવ બહુ મહાનતાને પામે છે।
ગુરુજી કહે કે આપણે ભગવાનને પકડતા નથી પરંતુ ભગવાનનું છે અને પકડીએ છીએ, કેમ જે ભગવાનને પકડવામાં સંપૂર્ણ અહમ મૂકવું પડે છે ત્યારે ભગવાનનું પકડવામાં અહમનું પોષણ થાય છે।
ગુરુજી કહે કે ભગવાનમાં વૃત્તિ રાખવાનું કામ આપણને એવું લાગે કે મોટા સંતો ભક્તોનું છે એવું કોઈ પણ બાના હેઠળ આપણે મનની રમતમાં છેતરાતા હોય તો એ વ્યક્તિ ભૂલમાં છે।
ગુરુજી વાત કરી હતી કે જે નાના થઈને દાસ થઈને ગરીબ થઈને રહે છે એને આપણે નાના માનવી છે પણ ખરેખર એ જ મોટા મહાન સાચા છે।
ગુરુજી કહે કે જે આ જન્મે ભગવાનને પામી જવાનો હોય તે ઘણા જન્મે પામે છે અને જે ઘણા જન્મે પામી જવાનો હોય આ જ જન્મે પામી જાય છે, એના મૂળમાં જોઈ તો સેવકત્વ અને દાસત્વ જેટલું પાકવું હોય એટલો વહેલો પામે છે।
ગુરુજી કે જેમ જેમ ભગવાનની નજીક જાય તેમ તેમ ભગવાન એક વાર તો એના સિવાયનું બધું આપી દે છે અને આ જે ભગવાનને પામે એના જીવનમાં પીડીએર આવે છે પણ એ વખતે પણ જોઈએ તો મોટા પુરુષને હારે રાખી અને આગળ વધે તો એ કોઈ જગ્યાએ રોકાય અટવાય કે બંધાય નહીં અને ભગવાનને પામી જાય।
ગુરુજી કે જે ભગવાન અને ભગવાનના હોય એની આગળ જે આપણે દાસત્વ નથી રહેતું એ જ આપણો અહંકાર માન અને મદ છે।
ગુરુજી કે આ જીવ સ્વામિત્વ માણતા માણતા પોતાનું દાસત્વ છે એ પણ ભૂલી જાય છે, પછી સ્વામિત્વ તો ખોટું હોય છે એટલે એ રહેતું નથી, સ્વામિત્વ અને દાસત્વ બે જાય છે, પછી ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં વાટનો એના જેવી એની હાલત થઈ।
ગુરુજીએ વાત કરી હતી કે સ્વામિત્વ અને સેવાત્વ ત્યારે જ શક્ય છે જ્યારે પોતે પોતાને બળને લીધે પોતાને સ્વામિત્વ નહીં સમજે તે જ શક્ય છે.
કાલ ગુરુજીએ વાત કરી હતી કે જેને ભગવાનને પામવાની પળપળથી ભૂખ જાગી ગઈ હોય એ વ્યક્તિ માટે આ બે વાત ખૂબ જ કામની છે. એક તો પહેલી કે કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાનને ભગવાનના ભક્તનું દાસપણું ન જવું જોઈએ, અને બીજું એ કે આપણી વૃત્તિનો વ્યય ક્યાં કરવો એ વિવેક શીખવો જોઈએ.
કાલ ગુરુજીએ વાત કરી હતી કે અનેક જન્મે કરીને આપણે ભગવાનને પામવાનું હોય, પણ જો દાસપણું હોય તો આને આ જન્મે પામી જાય, અને જો સ્વામીપણું આવી જાય તો આજ જ ભગવાનને પામવાનું હોય તો અનેક જન્મ લાગી જાય.
જીવની અને ભગવાનની વચ્ચે અહમની વજ્રરૂપી દિવાલ છે, એ તોડ્યા વિના ક્યારે ભગવાનને પામતું નથી.
કાલે ગુરુજીએ વાત કરી હતી કે આપણી વૃત્તિનો ખોટો દુરુપયોગ ન કરવો, કારણ કે વાલાવાલા મહારાજમાં રાખ્યું હોય તો આપણે કલ્યાણના માર્ગમાં છીએ, અને જો આ વાત સમજાય નહીં તો આપણે કલ્યાણના માર્ગથી બહાર છે મજવું.
જે ભગવાનને પામવા માટે ચાલ્યો હોય છે એના જીવનમાં મહારાજ આ કસોટી એક વાત તો લઈ જ છે, તે શું તો કે દાસપણાની. અને એ વખતે જ્યારે કસોટી હાલતી હોય છે ત્યારે કોઈ અનુભવી જે ભોમ્યા હોય એને શરણે જાય તો એ ગંધાયા વગર બંધાયા વગર અને અટવાયા વગર નીકળી શકે છે, નહીંતર સારધાર નીકળી ન શકાય.
ગુરુજીએ કહે કે દાસત્વ એ કાયમી ચીજ છે, તેમ છતાં એ જીવી એને મૂકીને જડચીજ સૃષ્ટિનો માલિક થઈને એ કાયમી ચીજ નથી એને પકડી લે છે.
ગુરુજી કહે કે આપણે આત્યંતિક કલ્યાણને હજી પામ્યા નથી, તેનું કારણ એ છે કે આપણે દેહાભિમાન અને અહમમતરૂપી અભિમાનમાં બંધાઈ ગયા છીએ. તેથી
હવે પ્રશ્ન ઉત્તર અમે વાંચીએ છીએ. ભક્તના દાસત્વમાં નબળાઈ ક્યારે આવી જાય છે? ઉત્તર, જ્યારે ભક્ત ભગવાનની નજીક જાય, ભજન સ્મરણ કીર્તન સાધન વ્રત તપ જપ વગેરે સેવા વગેરે ખૂબ કરીને, ત્યારે ભગવાન સિવાયના ચિદ અચિદનું સ્વામિત્વ વણ ઈચ્છે પ્રાપ્ત થાય છે, કહેતા ભગવાન જ એની પરીક્ષા લેવા, આસક્તિ અને અહમ તપાસવા, આ બધું એને વળગાડે છે. તે વખતે ભક્ત જો સ્વામિત્વમાં રસ લેવા માંડે તો હરિહરિજનના દાસત્વમાં નબળાઈ આવી જાય છે. અહમ કોને આવ્યું કહેવાય? કોઈ પણ કારણસર દાસત્વ નબળું પડે એને જ અહમ માન અભિમાન આવી ગયું ગણાય. દાસત્વ અકબંધ જાળવી રાખવા મહારાજે વચનામૃતમાં શું ઉપાય બતાવ્યો છે? ગૃહસ્થને આખા બ્રહ્માંડનું રાજ આવે તો પણ પ્રથમ જેવો સત્સંગમાં આવ્યો તો એવો ને એવો દાસાધીન સંતની આગળ કંગાલ રહે, અને સાધુને ભગવાન જેવા ઐશ્વર્ય પ્રતાપ આવે તોય પણ પહેલો વહેલો જ્યારે સત્સંગમાં આવ્યો ત્યારે હવ પ્રત્યે જેવી દિવ્યતા અને ભાવના હતી અને હવનો દાસ ગરીબ દીનાધીન કંગાલ રહેતો તો એવો ને એવો રહે, એ જ દાસત્વ અકબંધ રાખવાનો ઉપાય છે. ગરીબ દીનાધીન કંગાળ રહેવું એ જ મધ્યનું 25મું. પ્રશ્ન ચોથો, ચિદચિદનું પ્રભુત્વ કે સામર્થ્ય પચ્યા ક્યારે કહેવાય? જ્યારે એ બધું વણી છે આવે તો પણ ભગવાન અને ભગવાનના ભક્તનું દાસપણું સહેજ પણ ઘટે નહીં, ઉલટાનું દિન પ્રતિદિન આધીનપણું ગરીબપણું કંગાલપણું દાસપણું સેવકાય વધતા ને વધતા રહે તો પચ્યું કહેવાય. આ બધું મળેલું દાસત્વ પચાવી શક્યા હોય એવા ભક્તો કોને અતિ મહાન લાગે અને સાથી એને મહાન લાગે છે, બીજાને કેમ નહીં? ઉત્તર, પરમેશ્વર ચિદ અચિત જગત તથા આ સમગ્ર વ્યવસ્થા આ બધું જે યથાર્થ સમજતા હોય એવા ભગવાનના જ્ઞાનવાળા ભક્તને દાસત્વવાળા મહાન લાગે. કેમ જે એમને ભગવાનનો મહિમા હોવાથી ભગવાનના દાસનો પણ અપાર મહિમા હોય છે. ભગવાનના માર્ગે ચાલેલાને એકવાર તો વણ ઈચ્છે સ્વામિત્વ આવી પડે એવો રસ્તો ઓળંગવો જ પડે, આમાંથી પસાર થવું જ પડે છે, એકવાર તો ભગવાન પોતા સિવાયનું બધું જ પોતાને પકડવા આવેલાને પકડાવવાની કોશિશ કરે જ છે. તો એમાં નિર્વિઘ્ન પાર પડવાનો ઉપાય શું? આપણે તો અહંકારીને આસક્તિવાળા હોવાથી સામે ભગવાન જેવા ભગવાન પકડાવવાના પક્ષમાં હોય ત્યારે ભૂલ ખાઈ પણ જઈએ. તો નિર્વિઘ્ન પાર પડવાનો ઉપાય હું, કોઈ અનુભવી ભૌમિયા સત્પુરુષનો આશરો લઈ એમના માર્ગદર્શન તળે કુનેહપૂર્વક ક્યાંય બંધાણ્યા વગર સમજી વિચારીને પાર પડીએ તો પડાય. પણ કોઈનો આશરો રાખીએ નહીં, સાથ લઈએ નહીં, પૂછીએ નહીં, નમીએ નહીં અને જાણે હવે મારે કાંઈ જરૂર નથી એમ માનીને મોટાથી છેટા થઈએ તો આ ભગવાનના ખેલમાં ક્યાંક હલવાઈ જઈએ. ભગવાન જ્યારે ભક્તની કસોટી લે છે ત્યારે ભક્તને સંત જ બચાવે છે. શાસ્ત્રોમાં ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવા પર વારંવાર જોર શા માટે અપાય છે? કેમ જે જીવને ભગવાનને પામવા માટેની સામગ્રીમાં સર્વોત્તમ સામગ્રી પોતાની વૃત્તિ છે. તે આત્માની વૃત્તિ એ આત્માની પ્રભુ પામવા માટેની મોટા મોટી સંપત્તિ કહો, સાધન કહો, ઉપાય કહો અને એ વૃત્તિરૂપી જ્ઞાનનો ખોટો જ્યારે જીવ વ્યય કરે છે ત્યારે એને ભગવાનને માર્ગેથી ચલિત થયો કહેવાય, કાં તો અવળો હાલ્યો કહેવાય. અને આ આત્માની વૃત્તિરૂપી સંપત્તિનો વ્યય એ ક્યાં કરે છે એના ઉપર જ તેની પ્રાપ્તિનો સંપૂર્ણ આધાર છે. અખંડ ભગવાન હંભારવા એ જ કલ્યાણનો માર્ગ છે અને ભગવાન વિના બીજું હંભારવું એ જ બંધનનો માર્ગ છે. ભગવાનને પામવાની ખરેખરી ભૂખવાળા ભક્તોએ સમજવા જેવી અગત્યની બે બાબતો કઈ? એક, હર પરિસ્થિતિમાં સંપૂર્ણ દાસત્વ રાખવું. હર પરિસ્થિતિમાં ભગવાનને ભગવાનના દાસના દાસ રહેવું, આ એક બાબત. બીજી બાબત, વૃત્તિના વ્યયનો વિવેક રાખવો. એનો હિસાબ રાખવો, ક્યાં ખર્ચાણી. જીવ ભગવાન કેમ નથી પકડી શકતો અને પિંડ બ્રહ્માન કેમ સહજમાં પકડી લે છે, એને પિંડ બ્રહ્માન કેમ પકડાઈ જાય છે? ભગવાન આ પિંડ બ્રહ્માન ભેળા જ છે તો પણ એને કેમ નથી પકડાતા? ઉત્તર, ભગવાનને સ્વીકારવામાં પકડવામાં દિનાધીન કંગાલ થવું પડે છે. એમાં સંપૂર્ણ અહમશૂન્ય થવું પડે છે, સંકલ્પ માત્ર મેલવા પડે છે, આસક્તિ માત્ર છોડવી પડે છે, ભગવાન સિવાયનું બધું જ છોડી દેવું પડે છે, જાતું કરવું પડે છે, પૂરેપૂરું એના અહમનું શોષણ થઈ જાય છે. અને જ્યારે પિંડ બ્રહ્માંડ પકડવામાં અહમનું પોષણ થાય છે, આસક્તિનું પોષણ થાય છે, માન સન્માન મળે છે, સ્વામિત્વ મળે છે અને જીવને જન્મો જન્મથી આ બધું ગમે છે, માટે પિંડ બ્રહ્માંડ પકડાઈ જાય છે અને ભગવાનને પકડી શકતો નથી. અને પિંડ બ્રહ્માંડ તો અંતે એના રહેતા નથી, કેમ જે નાશવંત છે. માટે વસ્તુનો જ નાશ થઈ જાય ત્યારે સ્વામિત્વ શેનું કરે? અને ભગવાનનો જો દાસ થાય તો એ દાસત્વ અમર રહે છે, કેમ જે સ્વામી એવા જે શ્રીહરિ તેનો ક્યારેય નાશ નથી. માટે દાસત્વનો ક્યારેય નાશ થતો નથી પણ સ્વામિત્વ તો કોઈનું ક્યારેય ટકતું જ નથી, એક ભગવાન સિવાય. આજ નહીં તો કાલ, એક યુગે, બે યુગે, લાખો વર્ષે પણ હરિ સિવાયના જે કોઈ જેના સ્વામી થયા હોય છે એનું એ નાશ થતાં સ્વામિત્વ નાશ પામે છે. અને પરમેશ્વર સર્વે સર્વા છે, સ્વામી છે, નિયામક છે, નિયંતા છે, આધાર છે. એનો જે દાસ થાય એનું એ દાસત્વ હંમેશાને માટે રહે છે. કેમ જે શ્રી હરિજી મહારાજનો કાળ નાશ નથી કરતો, માટે એમના દાસનો પણ, દાસત્વનો પણ કાળ નાશ કરી શકતો નથી. માટે શ્રીહરિ સ્વામી અને એમના દાસ અને એમનું દાસત્વ કાળ પર છે. જીવની ધોબીના કૂતરા જેવી દશા કેમ થાય છે? ખોટું સ્વામિત્વ કરતા કરતા જીવ પોતાનું સાચું દાસત્વ ખોઈ બેસે છે, અને તેનું સ્વામિત્વ તો ખોટું જ હતું, એ રહેવાનું નથી. માટે ખોટું સ્વામિત્વ નાશ થાય છે, અને સાચું દાસત્વ જીવ ખોટું સ્વામિત્વ કરવાને કારણે છોડી દે છે. પરિણામે નહીં ઘાટનો નહીં વાટનો એમ રહે છે. આજે વિક્રમ સંવત 2067ની સાલ છે. ભાદરવા વદ દ્વિતીય હાત્યમને મંગળવાર છે. તારીખ 20/9/2011 છે. સરસ મજાની કથા આવે છે. માનસપુરનો રાજા ભગવાન શ્રી હરિને હાથિયા બેહાડી અને પોતે ભગવાનને ચમર કરે છે. પરમેશ્વરને વળોટ આવતા એણે ભગવાનની પૂજા કરી, પ્રદક્ષિણા કરી, દંડવટ કર્યા, પછી મહારાજને હાથી માથે બેહાડ્યા, પછી પોતે ચમર લઈ અને માંડ્યો ચમર ઢોળવા. એના ઉપર આપણે કાલે વાત કરી હતી.
બેઠે નૃપતિ ચમર કરને, બેઠે નૃપતિ ચમર કરને, જય જય જન લગે ઉચરને, જય જય જન લગે ઉચરને, બાજા બજત અનંત પ્રકારા, બાજા બજત અનંત પ્રકારા, ચોપદાર મુખ કરત ઉચારા, ચોપદાર મુખ.
રાજા ચમર કરે છે, લોકો જય જયકાર કરે છે, અનંત પ્રકારના વાજા વાગે છે, ચોપદાર છડી પોકારે છે, દરિયાની નિશાન ફરકે છે, ગુણીજનો ખૂબ જ ગુણગાન કરે છે. રાજ દરબારની અંદર એક મણિજડિત મંદિર હતું. રાજાએ પ્રેમથી તે મંદિરમાં શ્રીહરિને પધરાવ્યા. તેની સ્થિતિ શોભા અલૌકિક હતી. રાજા શ્રીહરિને પોતાના રહેવાના મહેલમાં લઈ ગયા. રાણીએ શ્રીહરિના દર્શન કર્યા, અને રાણીઓએ સોનાના પુષ્પના થાળ ભરી ભરીને શ્રીહરિને ઘણા જ પ્રેમથી વધાવ્યા. અંતપુર રહેશે ત્યાંથી હાથી આંક્યો એવું લાગ્યું. એટલે રાણીએ સોનાના પુષ્પથી હાથી ઉપર બિરાજમાન મહારાજને વધાવ્યા. હવે પુષ્પના કંઠમાં હાર પહેરાવ્યા એમ કે છે, અને કપાળમાં કુમકુમનો ચાંદલો કર્યો. મહારાજ હાથીએ બેહી ગયા છે, અને આ કેવી રીતે થયું છે? મંદિરમાં બદલાવ્યા, રાણી હાર પહેરાવ્યા, સોનાના ફોલે બધાવ્યા, મારા ને ચાંદલો.
શરણ ભયે નૃપ સબ પરિવારા,
શરણ ભયે નૃપ સબ પરિવારા,
મોક્ષ કે ખપવાન અપારા,
મોક્ષ કે ખપવાન અપારા,
પ્રાર્થના સો કરત ભયે,
પ્રાર્થના
ऐसे के ऐसे पूर रहे ओ, ऐसे के ऐसे पूर रहे ओ,
तुम बिन घाट और न हो,
तुम बिन घाट और न हो,
यही विनती करत है तो,
यही विनती करत है तो।
મોક્ષના ઘણા જ ખપ્પાળો આ રાજા અને રાજાનો બધો જ પરિવાર શ્રી હરિને શરણે આવ્યો છે. સૌએ પ્રાર્થના કરી કે આપ આવા ને આવા અમારા હૃદયમાં સદાય નિવાસ કરી રહેજો. આપની પાસે અમે વિનંતી કરીને કહીએ છીએ કે આપના સિવાય બીજો કોઈ ઘાટ અમારા હૃદયમાં થાય નહીં.
તબ હરિ તેહી वरही दीना,
तब हरि देही वरही दीना,
चलत भये त्यासे प्रवीना,
चलत भये त्यासे प्रवीना,
चलत भये तहासे प्रवीना,
चलत भये त्यासे प्रवीना.
भगवान एने ये वर आप्यो, મુમુક્ષુનો ઉદ્ધાર કરવામાં નિપુણ આવા શ્રીહરિ ત્યાંથી ચાલતા થયા. મહાન શોભાના ધામ આવા ઘનશ્યામ શ્રીહરિ હાચીની અંબાડીમાં બિરાજ્યા. ઊભી બ્રજારે સૌને દર્શન આપતા આપતા ચાલ્યા. બજારે નગરવાસી સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને આવી ઘણા જ પ્રેમ સાથે તે મોતીથી શ્રીહરિને વધાવ્યા અને અપાર વિનંતી કરી. શ્રીહરિનગરની બહાર નીકળ્યા. ઉડાડેલો ગુલાલ બધે આકાશમાં છાઈ ગયો હતો અને ભૂમિ પણ રંગીલી થઈ ગઈ હતી. હાથી અને ઘોડાઓ પણ રંગ 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 થઈ ગયા હતા. આખું નગર રંગાઈ ગયું. વૃક્ષો અને વેલીઓ પણ રંગથી રંગાઈ ગયું. બહુ રંગ ઉડાડ્યો. રાજા શ્રીહરિને 5 કોસ સુધી પહોંચાડવા આવ્યા. સૌના પ્યારા શ્રીહરિ હાથી ઉપરથી તરત ઉતરી પડ્યા અને તેમણે રાજાને પાછા વાળ્યા. હાથી ઉપરથી ઉતરીને શ્રીહરિને હવે જવું છે એટલે રાજાને પાછા વળ્યા કે ભાઈ તમે પાછા વળો. વર્ણિરૂપ હરિરાય ઉઘાડે પગે ચાલતા થયા તે દેખીને રાજાના દિલમાં ઘણું દુઃખ થયું. શ્રીહરિએ વેકદાદરીનો માર્ગ લીધો. માનસપુરના રાજાને શ્રીહરિએ તેની સેવા સ્વીકારીને રાજી કર્યા હતા. શ્રીહરિ ભૂમિ ઉપર ચાલ્યા તે કમાનમાં છૂટેલા તીરની જેમ ઉતાવળા અને સીધા આગળ નીકળ્યા. તે સમયે રાજા એક ધ્યાનથી દેખી રહ્યા હતા. તે મૂર્તિ અત્યંત મનોહર લાગતી હતી. રાજા જોઈ જ રહ્યા છે જે મહારાજ હાલ્યા જાય ઉઘાડે પગે, કમાનમાંથી તીર જાય એમ ગયા. એ મૂર્તિ મનોહર લાગતી હતી કે છે. એસી કી એસી મૂર્તિ જોઈ નિજ અંતર ઠહરાઈ સોઈ, નૃપતિ મગન ભયે મન માહી, કોઈ કુ બાદ સો કહે નહીં. જે મનોહર મૂર્તિ એણે દેખી તેવી ને તેવી પોતાના હૃદયમાં તેને ઠેરાવી દીધી. રાજા પોતાના મનમાં એટલા બધા ખુશ થયા કે તેણે કોઈ બીજાને તે વાત કહી નહીં. નૃપતિ મગન ભયે મન માહી, ટૂંકમાં રાજા મનમાં બહુ રાજી થયા. અને આ બધો જે મહારાજનો દિવ્ય ભાવ એને જે સમાધિમાં દેખાડ્યું તે કોઈને રાજા કહેતા નહીં. કેમ જે મહારાજે ચોખ્ખું કીધું હતું કે તમે પાછા આ વાત બધે કહેતા ફરતા નહીં, આ તમારા હારું છે. એટલે પછી રાજા કોઈને કહેતા નહીં. આવું બધું છે, એટલે અદ્ભુત વાતો છે. ચાલતા ચાલતા શ્રીહરિ જ્યારે આગળ ગયા ત્યારે ઘણા સાધુઓનો સંગ સાથે થયો. તેમાં એક સેવક રામ નામે સાધુ હતા. હવે સેવક રામની કથા આવી. જે ભાગવત ભણેલા હતા તે અયોધ્યામાં જન્મસ્થાનના મંદિરમાં રહેતા. તેઓ અનાસક્ત રહેતા, ઉદાસ હતા. શ્રીહરિ અયોધ્યામાં તેની પાસેથી ગોપિકા ગીતના શ્લોક શીખ્યા હતા. અયોધ્યામાં એ બાવો રહેતો હતો અને મહારાજ મંદિર જાતા હતા અને આ ભાગવત ભણેલો અને ભાગવતમાં ગોપિકા ગીત આવે છે
એના શ્લોક આ બાવાએ સેવકરામે મહારાજને શીખવાડેલા અયોધ્યામાં, એટલે ઓળખીતો. તેની સાથે પરસ્પર ઓળખાણ થઈ કે ઓ તમે અહીં છો, એટલે તમે અહીં આવ્યા છો, સમજાણું. મહારાજને એણે ગોપિકા ગીતના શ્લોક શીખવાડેલા, કાંઈક કોઈ કે શીખવાડ્યું હોય એ ગુરુ કહેવાય, અને ગુરુની સેવા કરવી શિષ્યનો ધર્મ કહેવાય. ઓળખાણ થઈ. પાછી વિશિષ્ટતા એ છે કે તે પણ સર્વરિયાની નાતના હતા. આ સેવકરામ સાધુ પણ મહારાજની નાતના હતા, સરિયુ પારીણ બ્રાહ્મણ હતા. રામ પ્રતાપભાઈની ખબર આપી સેવકરામે કે ઘનશ્યામ તમે અહીંયા આવતા રહ્યા છો, પણ રામ પ્રતાપજી તમને બહુ સંભાળે છે, વગેરે વગેરે બધી વાતો અયોધ્યાની ધર્મકુળની ઘનશ્યામને સેવકરામે કરી. વળી કહ્યું કે તમે ઘર છોડ્યું તેને 5 વર્ષ થઈ ગયા છે, છતાં તેઓ તમારી જગ્યાને સંભાળીને હજી રડી રહ્યા છે, અર્થાત તમને સંભાળીને. તમારું જે ઘરમાં સ્થાન હોય, જગ્યા હોય, એ ખાલી પડી છે, એ ખાલી પડે અને કોરી ખાય છે, તેને સંભાળી સંભાળીને હજી રડે છે. 4 ધામની યાત્રા કરીને કોઈ સંત આવે ત્યારે તેમની પાસે જઈને રામ પ્રતાપજી તમારા સમાચાર પૂછે છે, જ્યારે ખબર ન મળે ત્યારે તેઓ અંતરમાં ઘણા જ અકળાય છે. તમે પ્રીતિ તોડી નાખી, ફરી વાર ક્યારેય મળ્યા નહીં. મોટા ત્યાગી તો ઘણા હોય છે, પણ આવી રીતે અમે ક્યાંય સાંભળી નથી. હવે અમે અને તમે સાથે જ અયોધ્યાપુરી જઈએ. આમ હાવ સંબંધીનો સંબંધ તમે છોડી દો એ કાંઈ સારું નહીં. હાલો ક્યારેક મળીએ આવી, એમાં હું કુટુંબ યાત્રા હાવ ખોટી નહીં, થોડી થોડી થાય તો ઠીક. એમ સેવકરામની સમજણી છે, મહારાજને એ ગમતું નથી. તમે મને હવે હાથ લાગ્યા છો કે છે, એટલે હવે હું તમને દૂર કરીશ નહીં, જવા નહીં દો, અયોધ્યા લઈ જઈશ. શ્રી હરિ તે સાંભળીને હસ્યા, મહારાજને દાંત આવ્યા અને બોલ્યા, અમારો અને તમારો સંગાથ હવે નહીં રહે, રુચિભેદ. અમને જે તાન નહીં એનું તમને તાન છે, તમને તાન એનું અમને નહીં, માટે તમારે ને અમારે હવે મેળ નહીં રહે. કે પૂર્વાશ્રમના જે સંબંધી હોય તેને ત્યાગીએ સંભાળવા જોઈએ નહીં, કેમ જે વાતને ઠામુકી ભૂલી જવાની હોય એને જો સંભાળ સંભાળ કરો તો તે વિસરાય નહીં અને એમના સ્મૃતિમાં રહે, અને એ સ્મૃતિ ક્યારેક એને ત્યાગાશ્રમમાંથી પાડી દે. માટે એક ઘાન બે કટક્યા મૂક્યું એને, પછી સંભારાય નહીં, ભૂલી જવાય, જવા જ દેવાય, સંભાળવા જોઈએ નહીં ત્યાગીએ પૂર્વાશ્રમના સંબંધીઓને કોઈ નહીં, એની ઓળખાણી અપેપ ન કરવી. સાધુ ઘણા વર્ષથી નીકળી ગયા હોય, પછી એનું કુટુંબ વધ્યું હોય, હગાઓ વધ્યા હોય, પછી બીજા આવીને વળી ઓળખાણ આપ્યા કરે, ઓળખ્યા હમણે વિવાહિત થયા છે, આનો દીકરો. તે સાધુ થયા હોય તોય પણ પછી એના ભાઈ બહેનો ભત્રીજા માસી ફુવા મામા ભાણિયા એના છોકરા ક્યાં વિર્યા, હગા કોણ થયા, ક્યાં છોકરા થયા, હું નામ પડ્યા, બધું પાછું જ અહીંયામાં સંભાળીને જોડેલું ને આવું બધું રાખે. પણ એ ભગવાનની સ્મૃતિમાં વિક્ષેપ છે, સારું નહીં, એ માર્ગ સારો નહીં. છોડ્યું તો છોડ્યું, પછી એને સાધુ સંભાળાય નહીં. સાધુનું તો હવે આ જ કુટુંબ, આ જ પરિવાર, મંદિર એનું ઘર, સમજ્યા, ગુરુને ગુરુ, ભાઈઓ એના માતા પિતા અને સગા સંબંધી, શરી ભક્તો બધા સગા સંબંધી, તો એને શાંતિ રહે. નહીંતર આ તો થોરિયાના અને વડલા પીપળાના ઝાડ જેવો સંબંધ છે, તે કાપી નાખ્યો હોય તોય પાછો મૂળિયા નાખી દેન પીડ્યો પીડ્યો પાલવે. મહારાજ કહે છે કે ભાઈ તમે અમારા દેહના સંબંધીઓની અમને સ્મૃતિ કરાવો છો, એની વાત કરો છો, યાદી આપો છો, માટે તમારે મારે નહીં બને. ત્યાગી થઈને જે પોતાના સંબંધીને સંભાળે છે તેને બંધન જરૂર થવાનું, આવું મહારાજ માને છે. એને બંધન જરૂર થવાનું, છૂટી ગયું હોય તો થાય, સમજાણું, બંધન જ હોય તો ક્યાં સવાલ રહ્યો. સાધુ થઈ ગયા પછી દેહના સંબંધીનો કોઈ સંબંધ રાખવો નહીં, એને સંભાળવાય નહીં, એને પત્ર લખવો નહીં, ફોન કરવો નહીં, એના ખબર પૂછવા નહીં, એને કંઈક તકલીફ હોય તો એને કોઈ મદદ કરાવવી નહીં. આ શુદ્ધ ત્યાગીનો ધર્મ છે. પણ ત્યાગી થયા પછી પણ ગૃહસ્થના જેવો જ સગા સંબંધીઓને રસપરસ વ્યવહાર હોય, એવો ને એવો વ્યવહાર બધો એમ નામ હોય, અને તો પણ ઓલા ગૃહસ્થના આ સાધુ, આમ તો બધા ભેગા રહે, આવે જાય, હાવ સંબંધ ભેગો હોય, લેતી દેતીનો, ખાવા પીવાનો, મદદ કરવાનો, હાજે માંદે મળવાનો, ખબર કાઢવાનો, લગ્ન પ્રસંગે અમે જીયાવાનો, કહેવાના ત્યાગી એટલું જ, ગૃહસ્થ જેવું જ વર્તન. પણ શ્રીજી મહારાજનો એ કાંઈ મત નહીં. મહારાજ તો કહે છે ત્યાગી થઈને જે પોતાના સંબંધીને સંભાળે તેને બંધન જરૂર થવાનું. હવે હું તમારો સંગ નહીં રાખું, કેમ જે તમે મને મારા દેહના સંબંધીની સ્મૃતિ કરાવો છો કે જેને મારે બિલકુલ ભૂલી જવાના છે કાયમને માટે. હું દેહ નહીં, મારે દેહના કોઈ સંબંધી નહીં, હું આત્મા છું અને મારો સગો ભગવાન અને ભગવાનના દિવ્ય મૂર્તિ સંતો ભક્તો. હવે તમે બીજું મને કરાવો છો માટે હું તમારો સંગ નહીં રાખું, હું જઈને એકલો ફરીશ. આટલા માટે જ હું એકલો ફરું છું કે તમારા જેવા ભેગા થાય તો બીજું ચીજું મને યાદ કરાવ્યા કરે. કોઈ પણ ત્યાગીને ભેળો રાખતો જ નથી. કોઈને ભેળા રાખીએ તો તે જઈને ઘરના લોકોને વાત કહે, ઘરમાં જાય અને ક્યાંય ટકે નહીં. એને ભેળો રાખીને એ પાછો ટકે નહીં, પાછો ઘેરે જઈને સમાચાર આપે, ક્યાંય હતા આ તારીખે, વાહે માણા ધોડે. ઘરના લોકો જો પાછળ પાછળ આવે તો અમને તેનું સુખ રહે નહીં, અમે બધું મૂકીને ભાગ્યા છીએ. પરસ્પર સંબંધીઓ જ્યારે ભેળા મળે છે ત્યારે ત્યાગની મજા રહેતી નથી. લ્યો, સંબંધીઓ બધા ભેગા ને ભેગા હોય એ સાધુને એના ત્યાગની મજા હું હવા દઉં. ગૃહસ્થ આશ્રમ જેવો ને જેવો ત્યાગ હોય હાવમાં કાંઈ ભેદ જ પીડ્યો નહીં. હે, ઘણામાં તો એવો રિવાજ છે, કેમ ભાણા, કેમ મામા, કેમ કાકા, તે નવાઈ લાગે તમને. આમ બેઠા હોય બધા સાચું, પણ એકાબીજીને વાત કરે કેમ ભાણા, તો કે મામા શું કહો છો, એનું એ જ બધું લુગડા ફેર, બસ બાકી કાંઈ ફેર નહીં. સમજાણું, પણ મહારાજને આ ગમતું નથી. સોખો ત્યાગ આશ્રમ રાખવો. મહારાજ કહે છે કે સંબંધી ભેળા મળે તો ત્યાગનો હવાદ રહે નહીં, સમજ્યા, લજ્જિત ન રહે તેહી વેરે. લિજ્જત શબ્દ છે હિન્દીમાં, એટલે હવાદ, લિજ્જત ન રહે એમ, હવાદ ન રહે. ત્યાગાશ્રમનો, ત્યાગનો જેને હવાદ લેવો હોય એની આ વાત છે. જેને ગ્રસ્તાશ્રમનો હવાદ રાખવો હોય તો પછી ત્યાગી થયા, સાધુ થયા, સચાય, પણ દેહના સંબંધીઓની સાથે તો પહેલાં હતો એવો ને એવો સંબંધ હોય, હામુજી વધે, સમજાણું, વધે. એટલા માટે કે પછી તો કાંઈ ડખો તો ન રહે ધન જમીનનો, એટલે એમ અભાવ ન આવે ને, એટલે હામુજી અરસપરસ ગ્રસ્થ ભાઈઓને તો થોડો ઘણો કંકાસ વ્યવહારને લઈને બીજા ત્રીજાને લઈને થાય, અને ત્યાગીને અને ગ્રસ્ત જે હોય ભાઈ એને તો બહુ સારું પડે, દેખો કાંઈ નહીં ને, એટલે એ જ તો વધે. આવું છે બધું. મહારાજ કે સાધુને તો ત્યાગની મજા ન રહે, આવું કહીને શ્રીહરિએ ત્યાંનો સંગ તજી દીધો. ત્યારે સેવકરામ બહુ રોવા લાગ્યો, છતાં શ્રીહરિ તેની પાસે ગયા નહીં, રોવા દીધો એમને, સમજાણું. આમ તો સાધુ ઘણા હતા, આખી જમાયત હતી, મહારાજ એને ભેગા ભેળ્યા હતા, એમાં સેવકરામને એને બેન ઓળખાણ થઈ ગઈ. પછી સેવકરામે આવું બધું વાત કરીને સગબંધી સંભાળ્યા એટલે મહારાજે છોડી દીધો, તે માળો રોવા માંડ્યો. મહારાજે તોય ન બોલાવ્યો, અને તેને ફરીને ક્યારેય બોલાવ્યો પણ નહીં, અને પાછા જમાય ભેળા ભેળા હાલતા છે. પણ આની હારે સંબંધ કાપી નાખ્યો ત્યારે તેને ઘણો ભય લાગ્યો અને તેનું પેટ છૂટી ગયું, અર્થાત એને ઝાડા થઈ ગયા. માંદો પડી જવાનું કારણ જ આ લોહીખંડ પેટ બહેણું થઈ ગયું ને, એનું કારણ આ. જેની સાથે તે સાચો આવ્યો હતો તે કોઈ તેની સાથે રહ્યા નહીં, અને ઝાડા બહુ થઈ ગયા, માંદો થઈ ગયો, અને એ જેની હારે આવ્યો હતો ને એ બધા સાધુ કોઈ હારે રહ્યા નહીં. અને પછી તે બહુ રડવા લાગ્યો, સમજાણું, એને કારણે રડવા લાગ્યો. બધાએ તેને તજી દીધો તેથી તે નિરાધાર થઈ ગયો. તે દેખીને શ્રીહરિએ તેના ઉપર દયા કરી, નિરાધાર થઈ ગયો, રોવા માંડ્યો, એટલે મહારાજને પાછી દયા આવી. પહેલાં તો ડારો દઈને તેને બીવડાવી દીધો, સમજ્યા, હું બીવડાવ્યો એ કહે છે. ભગવાન સિવાય બીજી વાત કરવી નહીં, તમે પણ ત્યાગી થયા છો, આમ વર્તશો તો જ હું તમારી સેવા કરીશ અને જે કહેશો તે લઈ આવીશ, આમ એને મહારાજે કહ્યું. જો હું તમારી સેવા કરું, તમારી હારે રહું, તમે કયો એ લાવી દઉં, પણ શરત એ ભગવાન સિવાય બીજું કાંઈ તમારે છે ને મને કહેવાનું નહીં. જો બીજી કોઈ પણ વાત કરી તો હું તમારો તરત જ ત્યાગ કરી દઈશ. બોલો, મંજૂર છે? મહારાજ ઓલ્યાને બીવરાવે છે, જો બીજી વાત કરી ભાગી જઈશું. તબ તે ધારે નિયમ હિ હરિબિન કરની ન બાત, હરિબિન કરે જો બાત જબ તબ ફેર તે માત. સમજાણું, ઓલ્યા એ પ્રતિજ્ઞા કરી કે ભગવાન સિવાય બીજી વાત નહીં કરું, હું નિયમ લઉં છું, અને ભગવાન સિવાય જો બીજી વાત કરવામાં આવે તો એની માતામાં ફેર જાણવો. સમજાણો, એનો ત્યાગ કરી દેવો. પછી શ્રીહરિ રસ્તામાં આવતા એક ગામમાં આવ્યા, ગામ બહાર સારી ફૂલવાડી હતી, તેમાં એક મોટો વડ હતો, વડમાં 1000 ભૂત રહેતા. કેળના પાન લાવીને હોવા માટે તેની પથારી કરી, તે સાધુને લોહીખંડ પેટ બહેણું થઈ ગયું, રક્તાતિ સાર વધારે પડતા ઝાડા થાય અને એમાં લોહી પડે એને લોહીખંડ પેટ બહેણું કે જૂની ભાષામાં, બહુ ઝાડા થઈ જાય ને ઝાડામાં લોહી નીકળે, આવું થઈ પડ્યું બિચારાને. તે બીમારીમાં શ્રીહરિ એની સેવા કરતા, તેની સાથે કોઈ હતું નહીં, વળી તે અતિશય નિરાશ થઈ ગયેલો દેખાતો, એટલે શ્રીહરિએ તેના ઉપર અત્યંત દયા કરી અને 2 માસ સુધી એની સેવા કરી. પછી તો તે નિરોગી થઈ ગયો એટલે ત્યાંથી ચાલ્યા. તેનો 1 મણ જેટલો જે ભાર હતો તે શ્રીહરિને માથે મુકાવતો, પોતે હાથમાં ખાલી માળા લઈને ચાલતો, રામ 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 રામ. શ્રીહરિના સુખ દુઃખની સંભાળ ઈ સેવક રામ કોઈ દી રાખતો નહીં, ભગવાન એની બધી સંભાળ રાખે, આવડો બિલકુલ ભગવાનની રાખે નહીં. પોતે પોતાને માટે પાકી રસોઈ કરાવતો અને નિત્ય હરખાઈને જમતો. શ્રીહરિ ગામમાં જઈને જમી આવતા, ભિક્ષા કરી આવતા, ક્યારેક જમવાનું મળતું નહીં, ભિક્ષા મળતી નહીં તો મહારાજ ઉપવાસ કરતા, પણ તે સાધુ તેની દરકાર રાખતો નહીં. તેને કૃતજ્ઞ જાણીને અત્યંત નિર્દય માનીને શ્રીહરિએ તેનો સાથ છોડી દીધો, ત્યાગ કર્યો. શ્રીહરિનો તો સહજ સ્વભાવ એવો હતો કે તેઓ ભાર નામે કાંઈ જ રાખતા નહીં. બોલો, અને આનું પોટલું પડવાનું મણ એકનું અને માળો ખાવાનું પૂછે નહીં? 1000 તો હોનામાં રહેતી, પોતે એમાંથી પૈસા વર્ણીને આપે અને કે જાઓ મારે સારું ઘી ગોળ ખાઈને લઈ આવો, તે મહારાજ બજારે જઈને લઈ આવે, ખરીદ કામ કરવા મહારાજને જવાનું, સીધું સાફ કરવાનું, પછી પાછો કાચી રસોઈ તો ખાય નહીં, પાકી બનાવડાવે, લડ્ડુ બનાવના હો બ્રહ્મચારી લડ્ડુ, હા, અને જૂનો ઓળખી તો ઘનશ્યામ બોલાવે, ઘનશ્યામ લડ્ડુ બના દે, ગોપી કાકી શીખવાડેલું એટલે પછી મારા લાડવા કરી દે, બરાબર જમે, પણ એમ ન કે એક લાડુ તમે લ્યો, જમો એમ ન કે કૃતજ્ઞ તે આવાથી ક્યાંય ભેળ્યા નહીં. આ તો બેહદ કૃતજ્ઞ કૃતજ્ઞ હોય પણ થોડા ખાનગી હોય. હા તો હા ઉગાડો કૃતજ્ઞ લ્યો. પછી મહારાજે છોડી દીધો, જવા દો. અને પ્રથમના દસમામાં આપણને કીધું કે આવા કૃતજ્ઞનો સંગ કરવો નહીં, ભૂલમાં થઈ ગયો હોય પછી છોડી દેવો, એમાં કાંઈ બાદ નહીં. પછી શોભાના નિધિ સુંદર શ્યામ શ્રી હરિ વેંકટાદ્રી પહોંચ્યા. હવે વેંકટાદ્રી શું છે એની માહિતી આપી દઈએ. વેંક એટલે પાપ. આ પર્વતને અડતા જ પાપ નાશ પામે છે એટલે જ તેને વેંકટાદ્રી કહે છે. પુરાણોમાં એવી કથા છે કે શેષ નારાયણ આ પર્વત રૂપે થયા છે એટલે આને શેષાચલ પણ કહે છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજીનું મંદિર છે. રામાનુજાચાર્ય દંડવટ કરતા કરતા આ પર્વત પર બાલાજીના દર્શને ગયા હતા. તેથી દક્ષિણમાં અહીંની યાત્રાનો ખૂબ જ મહિમા છે. રામાનુજાચાર્ય આવી રીતે કર્યું એટલે મહિમા વધી ગયો. ત્યાં જે ઠાકોરજીનું સ્વરૂપ હતું તેના નીલકંઠ વર્ણીએ દર્શન કર્યા તિરુપતિ બાલાજીના, અને જીવોનો ઉદ્ધાર કરવામાં પ્રવીણ આવા શ્રીહરિ ત્યાં 5 દિવસ રહ્યા. પછી ત્યાંથી ચાલતા થયા શિવ કાંચી અને વિષ્ણુ કાંચી આવ્યા. તિરુપતિ બાલાજીમાં બહુ મોટી દર્શનની લાઈન લાગે, 2-2, 3-3 દિવસે વારો આવે, અને વહેલા દર્શન કરવા હોય તો પૈસા ભરવા પડે. થોડાક ઝાઝા પૈસા દો તો 1 દિવસે વારો આવે, બહુ ઝાઝા દો તો 1-2 કલાકમાં આવે, અને વધુ દો તો તરત આવે. સરકારના હાથમાં એની વ્યવસ્થા છે. પૈસાવાળાને વેંકટાદ્રી ભગવાન તરત દર્શન દે છે, ગરીબને 2-3 દિવસ વારો આવે. આ રીતની સુંદર વ્યવસ્થા છે. અને ત્યાં જે જાય ને એને બધાને મુંડન કરાવવાનો રિવાજ છે. અને બીજી વાત એ છે કે ત્યાં ભાઈઓને ભાઈઓ બધા મુંડન કરાવે. હા, તે વાળના તો ત્યાં ટ્રેક્ટરો ભરાય છે, સમજાણું. અને તાજા લગ્ન કરેલા જે સ્ત્રી પુરુષો હોય ને એ લોકોએ ખાસ વેંકટાદ્રી લગ્ન પછી પતિ પત્નીએ જવું અને દર્શન કરવાને 2 તોલા કરાવવા, એવો રિવાજ છે. તે ત્યાં આ બધું અત્યારે હાલે છે. વાળ તો બહુ ત્યાં ઢગલે ઢગલે ત્યાં વાળ વેચાય છે. પછી ત્યાંથી બધા નાના મોટા વાળને લોકો ખરીદી જાય અને એના વિગ બનાવે, જાણું. ટાલિયા માણસો પછી વિગ પહેરે, તે વાળ ઈવડે એ ના હોય લગભગ, કાં ગધેડાના પૂછડાના કાપીને કર્યા હોય, પણ હોય ખરા. હવે ભાઈ આ બધી વાત આમ છે. મહારાજ ત્યાં 5 દિવસ રહેલા, અને અહીંથી આપણે ચેન્નાઈ જઈને પ્લેનમાં બેસીને મદ્રાસ, ત્યારે વચ્ચેમાં તિરુપતિ બાલાજી ઉપરથી પ્લેન જાય. ત્યારે આજના પ્લેનવાળાની એક સુવિધા છે, જ્યારે તમે બરાબર ત્યાંથી નીકળો ને ત્યારે એર હોસ્ટેસ ધીમે અવાજે તમને સૂચિત કરે કે અબ તુમ તિરુપતિ બાલાજી સે નિકલ રહે હો, સમજાણું. નીચે તિરુપતિજી કા મંદિર દિખાઈ રહા હૈ, એટલે પ્લેનમાં બેઠેલા તો બારીએથી આમ જોયે મંદિર દેખાય. આવું ઉપરથી દર્શન કરાવે તમને મંદિરના, ત્યાંથી પગે લગી લેવું, એમાં નો તોલો કરાવવો પડે નો પૈસા ભરવા પડે. બહુ માણસો આવે પછી હું બીજું કરું. આવક તો ધોમધોમ છે ત્યાં, સમજાણું. પુષ્કળ માણસ આવે પછી એની કંઈક વ્યવસ્થા માટે તો માણસોએ કરવું પડે, બીજું શું કરે. અનેક જીવોનો ઉદ્ધાર કરવામાં પ્રવીણ આવા શ્રીહરિ ત્યાં 5 દિવસ રહ્યા. પછી ત્યાંથી ચાલતા થયા શિવ કાંચી અને વિષ્ણુ કાંચી આવ્યા. લ્યો, મદ્રાસથી 35 માઇલ દૂર ચિંગલપેટ સ્ટેશન છે. હવે આ બધા ચેન્નાઈના નામ છે. ચિંગલપેટ સ્ટેશન છે. ત્યાંથી અરકોનમ તરફ જે રેલવે જાય છે તે ઉપર કાંજીવરમ સ્ટેશન છે. આ કાંજીવરમ તે સમયે કાંચીપુર તરીકે ઓળખાતું, મોક્ષદાયી સાતપુરીમાં આ કાંજીવરમ પણ ગણાય છે કાંચીપુરી, તેને હરિહરાત્મક પુરી પણ કહે છે. વિષ્ણુ કાંચી અને શિવ કાંચી એ આ કાંજીવરમથી ફક્ત 2 માઇલના અંતરે જ છે. કાંચીપુરીથી વિષ્ણુ કાંચી અને શિવ કાંચી 2 જ માઇલ દૂર છે. ત્યાં ભગવાન શ્રી હરિ કેટલાક દિવસ રહ્યા વિષ્ણુ કાંચી શિવકાંચીમાં. બંને સ્થળે મઠાધિપતિઓ સાથે પ્રશ્નોત્તર કર્યા. આ લે, આ તો ધર્મગુરુ આવ્યા, ધર્મના વડા, ધર્મ ધુરંધર સમર સત્ર ધરા ઈ આ બધા, એની અરે મહારાજે માથાકૂટ બહુ કરી. આશ્ચર્યની વાત એ છે, વનવિચરણમાં મહારાજ ફેર્યા, એમાં મોટા મોટા રાજાઓ બહુ મળ્યા. એ બધા રાજાઓ એ ભગવાનને ઓળખાય, એના પગમાં પડ્યા, મહારાજે એને સમાધિ કરાવી, શરણે લીધા કુટુંબ સહિતને, એના કલ્યાણ કર્યા. અને રાજાએ પણ ભગવાનને ભાવથી પૂજ્યા, હાથીએ બેહડ્યા, ચમર કર્યા, પ્રદિક્ષિણા ફેર્યા, દંડવટ કર્યા, પગમાં આલો, એટલે આવું બધું રાજાઓએ કર્યું દેખાય છે. પણ કોઈ ધર્મના વડા ધર્મ ધુરંધરે ચમર છત્ર ઘડી ઘેઠા મૂકીને ભગવાનના પગમાં પડ્યા હોય, સ્તુતિ કરી હોય, એવું ક્યાંય આવ્યું નહીં વનવિજણમાં. એ એક નવાઈની વાત છે. કોઈ ધર્મગુરુએ નીલકંઠ વર્ણીને લગભગ ઓળખ્યા નથી, કાં તો હરીફ માન્યા, ગમે એ ડખો થયો. રાજાને જે લાભ મળ્યો એ ધર્મગુરુને ન મળ્યો. છત્ર સમર રાજાને ધર્મગુરુને બેને ધરવામાં આવે છે, છડી બેની પોકારાય છે, એમાં ફેર એટલો કે ભગવાન પ્રગટ થયા હોય તો રાજાને ઓળખાય, પણ આને કદાચ નહીં ઓળખાતા હોય. એટલે ક્યાંય એણે કોઈએ મહારાજને ઓળખ્યા કે પધરાવ્યા, પૂજ્યા, સન્માન કર્યું એવું વનવિચરણમાં લગભગ આવ્યું નહીં. એ પણ એક આશ્ચર્ય છે. કોઈ ગોપાલદાસ જેવા સાધુને ઓળખાણા, અને ક્યાંક ક્યાંક મંદિરના પૂજારીઓએ ભગવાનને ભાવથી મંદિરના દેવને ધરાવીને થાળ આપ્યો, બદ્રીનારાયણમાં કે જગન્નાથપુરીમાં, એમ સાધુ સંતે પૂજારીએ અને રાજા મહારાજાઓએ ભગવાનને ઓળખ્યા, પણ કોઈ ધર્મના વડા ધર્મગુરુએ ઓળખ્યા નથી. એ એક મોટું આશ્ચર્ય છે. નહીતર તો એ લોકો ખરેખર ભગવાનને ઓળખાવનારા કહેવાય, કલ્યાણ કરનારા કહેવાય, ધર્મની રક્ષા કરનારા કહેવાય. પણ એણે ધર્મપુત્ર, ધર્મ રક્ષક, ધર્મ સ્થાપન માટે પધારેલા પરમાત્માને જાણી ઓળખીને પૂજ્યા, પધરાવ્યા, સન્માન કર્યું, આથી બેહડ્યા, એવું ક્યાંય આવતું નથી. એ આશ્ચર્ય છે. આમાં ઘણું સમજવા જેવું છે. મઠાધિપતિઓ સાથે પ્રશ્નોત્તર કર્યા, તેમાં જે સાર હતો તે સ્વીકાર્યો. વન પર્વત અને તીર્થોમાં જે સાર દેખાતો તેને શ્રીહરિ ગ્રહણ કરતા, જે અસાર દેખાતો તેનો તરત ત્યાગ કરતા. સાર જણાયા વિના પ્રેમ થાય નહીં. તે પછી શ્રીહરિ શ્રીરંગ ક્ષેત્ર આવ્યા. ત્યાંના દેવ શ્રીરંગનાથજીના પ્રેમથી દર્શન કર્યા. શ્રીહરિ કાવેરી ગંગાએ જઈને તેમાં નાહ્યા. ત્યાં એક ઘણી સુંદર શોભાયમાન ફૂલવાડી હતી, તેમાં જઈને ઉતર્યા. કાવેરી નદીને કિનારે ફળ ફૂલ બહુ અજોડ થતા હતા. રાજાએ ખુશી થઈને શ્રીહરિને 2 માસ સુધી ત્યાં રાખ્યા. જો ત્યાંના રાજાએ રાખ્યા. શ્રીરંગમાં વૈષ્ણવો અપાર રહેતા, નાટક ચટક કરે એવા લોકો પણ ત્યાં ઘણા રહેતા. મંત્ર જંતરમાં આવા બધા આવી ગયા હતા. તે લોકો કુકર્મ પણ બહુ કરતા, તે બધાને વશ કરી લીધા. સદાચારમય સ્વધર્મ ચલાવ્યો અને ત્યાં ધર્મનો ડંકો વગાડી દીધો. એને આ બધોય મલિન આચાર મહારાજે સમજાવીને છોડાવ્યો અને સારા વૈષ્ણવો બનાવ્યા. હવળે રાસ્તે વૈયા ગયા હતા, જરાક મહારાજે પાછા વાળ્યા અને એમનું કલ્યાણ કર્યું ને ત્યાં ધર્મનો ડંકો વગાડ્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પુરમાં શ્રી હરિ માનસપુરથી શિવ કાંચી વિષ્ણુ કાંચી થઈ શ્રીરંગ ક્ષેત્રમાં ગયા. એ નામે 43મો તરંગ સમાપ્ત થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.